તારીખ 1-10-1981 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 52-55 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 14
52 નંબરનો પોઈન્ટ છે. શરીર શરીરનું કાર્ય કરે છે, આત્મા આત્માનું કાર્ય કરે છે. શરીર અને આત્મા સંયોગી પર્યાય છે. વર્તમાનમાં સંયોગજનક અવસ્થામાં શરીર અને આત્મા સાથે જોડાયેલા દેખાવા છતાં શરીર શરીરનું કાર્ય કરે છે, આત્માની ઈચ્છા અનુસાર શરીર કામ કરતું નથી. બાલ યુવાન વૃદ્ધત્વ એ અવસ્થાઓ સ્વયં થાય છે, એ થતી અવસ્થાને કોઈ રોકી શકતો નથી. શરીર શરીરનું કાર્ય સ્વયં કરે છે, આત્મા આત્માનું કાર્ય એ પણ સ્વયં કરે છે. શરીર તંદુરસ્ત હોય તો આત્મા કાર્ય સારું કાર્ય કરી શકે, શરીર તંદુરસ્ત ન હોય તો બુદ્ધિ ઓછી થઈ જાય, કૃષ્ણદેહમાં મતિ અલ્પ હોય, શરીર લઠ જેવું હોય તો બુદ્ધિ ઘણી વધારે હોય, એવું કાંઈ શરીરાધીન આત્માના પરિણામ નથી. આત્માનું કાર્ય સ્વયં સ્વતંત્ર પદાર્થ આત્મા કરે છે, શરીર શરીરનું કાર્ય કરે છે. બંને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે, બંને પદાર્થો એક જળ છે એક ચેતન જાતિ છે, બંનેની જાતિ ભિન્ન ભિન્ન છે, પોતાનું કાર્ય કરવા માટે બંને સ્વતંત્ર છે. કોઈ પદાર્થ કોઈ પદાર્થને આધીન નથી, શરીરને આધીન આત્મા નથી, આત્માને આધીન શરીર નથી, એમ કહ્યું છે. તેમાં એટલે આ પરિસ્થિતિમાં આ શરીરાદી મારા એમ માની સુખ દુઃખ ન કર અને જ્ઞાતા થઈ જા. શું કહે છે કે શરીર અને આત્મા ભિન્ન ભિન્ન સ્વતંત્ર કામ કરનારા પદાર્થ છે એવું જાણીને અનાદિથી શરીરમાં જે મમત્વ કર્યું છે અને એ મમત્વને લઈને સુખ દુઃખના હરખશોકના પરિણામને ભોગવા છે. શરીર તંદુરસ્ત થતા હું તંદુરસ્ત થયો, શરીર દુર્બળ થતા હું ઘટી ગયો, મારામાં તકલીફ થઈ, મને તકલીફ થઈ, મારામાં તકલીફ થઈ, હું દુઃખી થયો, અસાતાના ઉદયે હું દુઃખી થયો, સાતાના ઉદયે હું સુખી થયો, એ શરીરમાં મમત્વ કરીને સુખ દુઃખની કલ્પના કરી છે. જ્યારે એણે સુખની કલ્પના કરી છે પર પદાર્થમાં, મમત્વ કરીને સુખની કલ્પના કરી છે ત્યારે પણ દુઃખી થયો છે. દુઃખની કલ્પનામાં તો દુઃખી થયો છે અને સુખી નથી થયો, એ તો સર્વવિદિત છે. પણ જ્યારે એણે સુખની કલ્પના કરી છે, હરખ ભોગવો છે, ત્યારે પણ એ દુઃખી થયો છે. ખરેખર સુખ માને, દુઃખમાં સુખ માને, તેથી કાંઈ દુઃખ સુખ થતું નથી. કાચના ટુકડાને હીરો માને, તેથી કાંઈ કાચ હીરો થાય નહીં. શરીર આદિ મારા શરીર અને બીજા સંયોગો મારા છે. પછી જ્યાં પોતા પણ એને કલ્પ્યું છે ત્યાં જીવને અનુકૂળતા પ્રતિકૂળતાની ઠીકપણાની અઠીકપણાની કલ્પના થાય છે. લૌકિક નિયમ અનુસાર ઘણા લોકો માને એવું આ માનતો થાય છે. તો એ બધું જ્ઞાનનું જ્ઞેય, ખરેખર તો એ બધું જ્ઞાનનું જ્ઞેય છે. એના બદલે મારું માનીને, તારું માનીને, ઠીક માનીને, અઠીક માનીને અનેક પ્રકારના સુખ દુઃખના પરિણામ કરે છે. એ કરવા જેવા નથી. એક તો શરીરાદી સંયોગોમાં મમત્વ કરવા જેવું નથી, કેમ કે એમાં આત્માનો અધિકાર નથી. એના એ છે નહીં છતાં એના એ માને તો એમાં મિથ્યાત્નો મોટો દોષ છે અને એનું ફળ ભવભ્રમણ છે, પરિભ્રમણ એનું ફળ છે, જન્મ મરણ એનું ફળ છે. એમાં શું થાય છે વિચારીએ આપણે કે રોગ આવતા અશાતા પ્રકૃતિનો ઉદય હોય છે, નિરોગપણું તંદુરસ્તી થતા સાતા પ્રકૃતિનો ઉદય હોય છે. દરેક પ્રકૃતિને પોતાનો સ્વાદ છે. રાગને રાગનો સ્વાદ છે, ક્રોધને ક્રોધનો સ્વાદ છે, એમ સાતાને સાતાનો સ્વાદ છે અને અશાતાને અશાતાનો સ્વાદ છે. એ સ્વાદનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે છે. પણ જ્ઞાનને ચૂકેલો જીવ અને શરીરમાં મમત્વ કરી ચૂકેલો જીવ એમ જાણે છે કે આ મને થાય છે, મને જણાય છે નહીં પણ મને થાય છે. જેમ શીત ઉષ્ણ રૂપે આત્માનું પરિણમવું અશક્ય છે, કેમ કે શીત ઉષ્ણ એ પૂદગળની પર્યાય છે, સ્પર્શ ગુણની પૂદગળની પર્યાય છે, જળની પર્યાય છે, અને જળના એવા સ્વભાવે પરિણમવું એ આત્મા માટે અશક્ય છે. છન્નું ગાથા છન્નું 92-93 થી શરૂ કરે, છતાં એમ માને છે ને મને લાગે છે, ઠંડી મને લાગી, ગરમી મને લાગી, શરદી મને થઈ ગઈ છે અને ગરમી મને, તાવ મને ચડી ગયો છે. પણ એ રૂપે આત્માનું થવું તો અશક્ય છે. ત્યાં જીવ ભિન્ન જ્ઞાનનો સ્વાદ લેતો નથી. જે ભિન્ન જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન કે જે શરીરથી ભિન્ન સ્વરૂપ છે અને એમાં એકલું જ્ઞાનમાં જ્ઞાન વેદન છે, એ જ્ઞાન વેદનમાં જીવ આવતો નથી, જ્ઞાન વેદનમાં જીવ રહેતો નથી. વેદ વિનાનો તો વેદન વિનાનો તો રહેશે ને. ખાલી એક વાત માંથી ભાવનાની એક વાત માંથી પ્રવચન પ્રસાદ છે 52 સાલમાં ગુરુદેવે પ્રવચન કર્યું છે એવી વાત લીધી છે કે તું સ્વરૂપની ભાવના કર. આત્મા જ્ઞાન સ્વભાવ છે, ચૈતન્ય સ્વભાવ છે, ચૈતન્યની ભાવના કર, જ્ઞાન ભાવના કર, જ્ઞાન ભાવનામાં રહે. જો તું સ્વરૂપ ભાવના નહીં કર તો તું જળ વિષયોની ભાવના કર્યા વિના રહીશ નહીં, ભાવના વિના નો તું નહીં રહે. અને જળ વિષયોની ભાવના, જળ પદાર્થોના વિષયોને મેળવવાની ભાવના રૂપ તૃષ્ણા, પછી એને લૌકિક ભાષામાં તૃષ્ણા કહે છે. એ તૃષ્ણા દાહ છે, એ દાહથી તું બળીશ, તને દુઃખ થશે. એ તૃષ્ણા દુઃખદાયક છે. અન્ય પદાર્થોની ઈચ્છા વિના તું રહી શકીશ નહીં. ખરેખર તો જો તું સ્વરૂપ ભાવનામાં રહે, સ્વરૂપ ભાવનામાં આવી જા તો તને શાંતિનું સુખ છે. નહીં તો સ્વરૂપ ભાવના નહીં કર તો તું જળ પદાર્થની વિષય તૃષ્ણાની ભાવનાથી મુક્ત રહી શકીશ નહીં. તું કદાચ એમ ઈચ્છતો હોય કે મારે કોઈ તૃષ્ણા નથી કરવી, ભલે આત્મામાં અનુભવ ન થાય તો કાંઈ નહીં, પણ મારે તૃષ્ણા નથી ને મારે તૃષ્ણા કરવી નથી, નહીં થઈ શકે, નહીં રહી શકે. બહુ સારું માર્ગદર્શન છે. જો જીવ સ્વરૂપ ભાવનામાં ન પરિણમે તો તૃષ્ણા દાણા પરની ભાવના ઉત્પન્ન થયા વિના રહે નહીં. કેમ કે ભાવના કર્યા વિના રહીશ જ નહીં, તો કાં તો સ્વસ્વરૂપ નહીં કરીશ ને કાં તો પરપર પદાર્થ નહીં કરીશ. પરિણામ ભાવના વિનાનું ખાલી નહીં રહે. એમ મમત્વ વિનાનું પણ પરિણામ ખાલી નથી રહેતું. કાં તો જીવ પોતાનું અસ્તિત્વ છે અને પોતાનું સ્વરૂપ છે તે પોતા રૂપે હોવાથી ત્યાં મમત્વ કરે, અને એને ભૂલે તો પર પદાર્થમાં શરીર આદિ સંયોગમાં મમત્વ કર્યા વિના રહે નહીં. શરીરમાં કરે, કુટુંબ પરિવારમાં કરે, ઘર મકાન પૈસો આગૃહમાં કરે, પણ એ કર્યા વિના રહી શકે નહીં. એ નકર, મારા માનીને નકર, એટલે કે એને ભિન્ન જાણીને, એનું બીજું પડખું આ છે, આ નાસ્તિક લીધું કે શરીર આદિને મારા માનીને તું સુખ દુઃખ ન કર, એટલે કે શરીર આદિ જેટલા કોઈ બાહ્ય પદાર્થો છે, આત્માથી જુદા પદાર્થો છે, એને ભિન્ન જાણીને તું એનો જ્ઞાતા રહે. તું જ્ઞાતા થઈ જા, જ્ઞાતા થઈ જા, એમ કીધું છે. શરીર આદિને ભિન્ન જાણીને તું જ્ઞાતા થઈ જા, એટલે કે શરીર આદિ સંયોગરૂપ પદાર્થો તારા જ્ઞાનમાં પ્રતિબિંબિત થશે, તે જણાવવા લાયક હોવાથી, જણાવવાનો એનામાં ધર્મ હોવાથી તને એ જરૂર જણાશે, અને તારામાં જાણવાનો ધર્મ હોવાથી પણ તારામાં એનું પ્રતિબિંબ આવશે. પણ એને તું માત્ર જ્ઞેય તરીકે જાણ, અને તું માત્ર જ્ઞાતા તરીકે રહે. જ્ઞાન ભાવમાં માત્ર જ્ઞાતા તરીકે રહે, અને તેને માત્ર જ્ઞેય તરીકે, જ્ઞેયને જ્ઞેયના સ્થાનમાં રાખ, જ્ઞેયને ભોગ ઉપભોગના હરક શોકના સ્થાનમાં તું એને રાખીશ નહીં. હું જ્ઞાતા થઈ જા, દેહને ખાતર આનંદ ભવ વ્યતીત થયા, તારા જે પરિણામ છે એ અત્યાર સુધીના તારા પરિણામનો જો હિસાબ લગાવીએ તો તે શરીરને ખાતર, શરીરના પોષણ ખાતર, શરીરની તંદુરસ્તી ખાતર, શરીરને ટકાવવા ખાતર, શરીરને સાચવવા ખાતર, શરીરને વૃદ્ધિ ખાતર અનંત ભાવ વ્યતીત થયા. તારા જેટલા આનંદ ભાવ થયા છે એ દેહાત્મ બુદ્ધિ હોવાથી, દેહને જ આત્મા માન્યો હોવાથી તારા પરિણામ દેહની પ્રયોજન પાછળ ગયા છે. શરીરને ઠીક રાખવું, શરીરને સાચવું, શરીરને અનુકૂળતા રાખવી, શરીરની અનેક પ્રકારની સગવડતાઓ, સચવાની, બેસવાની સગવડ જુદી, સુવાની સગવડ જુદી, શરીરના પગરખા રાખવાની સગવડ જુદી, કપડાં ચીંગાડવાની સગવડ જુદી, ડ્રેસિંગ ટેબલ જુદું, શું બધું કેટલું છે આની અંદર, નાવાની વ્યવસ્થા જુદી, ફુવારાની વ્યવસ્થા જુદી, હે નાતી વખતે બધું જોઈએ ને કઈક, તેલ માલિશ બીજું ત્રીજું કેટલી પણ પ્રયોજન, સવારમાં ઉડ ઉતારવાથી માંડીને દાંત સાફ કરવાથી માંડીને, શરીરને ખાતર આનંદ ભાવ વ્યતીત થયા. કે એમાં વિધવિધતા કેટલી, શરીરને સાફ કરવા માટે પાણી જોઈએ, એમની સાબુ જોઈએ, એમની કેટલા પ્રકારનો જોઈએ, એનો કાંઈ પછી મેળ ખાતો નથી. એનું સાધન ને એનું પ્રસાધન ને એની વિશિષ્ટતા ને એટલી વણગાર ઊભી થાય છે. એક જણના તો બાથરૂમમાં જોઈએ તો અડધો ડઝન ડઝન તો શીશીઓ પડી હતી રંગબેરંગી પ્રવાહી હતા અંદર. કેટલા પાવડર ના ડબ્બા, કેટલા હાબુદાનું, કેટલું કાંઈ ધમાલ જોયું ન હોય એવું. બત્રીસ રૂપિયાની એક ગોટી હાબુ ને ભાઈ રાજકોટ જઈને આવ્યા છે. લોભિયા હોય ત્યાં બચારા ભૂખે મરતા નથી. આ જીવને શરીરનો લોભ છે, એ શરીરને એવું રાખું એવું રાખું એવું રાખું. બોલા સમજે છે કે ઠીક છે, આ ઘર આગ આપણું છે, એને બરાબર પોતે મહેલી કોથળી છે આવે છે કે નહીં પૂજામાં. આત્મા ગુણની થેલી છે ને આ મહેલની થેલી છે. અહીં તો કહે છે કે એક શરીરના લક્ષ્ય ને શરીરના માટે અનંત ભાવ વ્યતી થયા. એ શ્રીમદજીએ લીધું છે ને કે અનંતકાળ તે દેહને અર્થે આત્માને ગાળ્યો એમ લીધું છે. વ્યતી થયા અહીં તો સમય પસાર થયો એમ કે છે. તારો અનંતકાળ શરીરના પાછળ, શરીરને ઠીક કરવા પાછળ પસાર થયો. શ્રીમદજી એમ કહ્યું કે તે તારા આત્માના ગુણને ગાળી નાખ્યા, આત્માને ગાળ્યો. ગાળ્યો એટલે જેમ શરીર ગળે ત્યારે નિર્બળ થાય, અશક્ત થાય, એમ તારી શક્તિને તે ગુમાવી આત્માને ગાળ્યો એટલે તું અશક્ત થયો. અનંતકાળ શરીરને, દેહને, દેહની પાછળ આત્માને ગાળ્યો. હવે એક ભાવ, એક દેહ મનુષ્યનો એ ભલે ગળી જાય, ભલે પ્રતિકૂળતાઓ આવતા અશક્તપણું થાય, પણ આત્માને પાછળ ગાળે ને દેહને ગાળ એટલું ન કહ્યું, આત્માની પાછળ દેહને તો ગાળ. દેહને ગાળવો કે રાખવો એ ત્યાં પ્રશ્ન છે, પણ ગળે તો ભલે ગળે, અશક્ત થાય તો ભલે થાય, પણ આત્મકાર્ય કરવું છે એટલું લક્ષ્ય રાખ. દેહને ખાતર અનંત ભાવ વ્યતીત થયા. હવે સંતો કહે છે કે તારા આત્માને ખાતર આ જીવન અર્પણ કર. આ જીવન એટલે વર્તમાન જે મનુષ્ય દેહનું આયુષ્ય છે એને જીવન કહે છે. વર્તમાન મનુષ્ય આયુ છે, એ મનુષ્ય આયુ છે એ આત્માને અર્પણ કરી દે. શરીર ને શરીરની અનુકૂળતાના સાધનોની પાછળ તારું મનુષ્યપણું જે ખર્ચાઈ જાય છે એ લક્ષ્ય છોડીને તારું આત્મહિત થાય, તારા આત્માને અનંતકાળની શાંતિ ચેન થાય એટલા ખાતર, તારા ખાતર, બીજા કોઈના ખાતરની વાત છે, કોઈનું કરવું એ પ્રશ્ન નથી. તારા આત્માને ખાતર આ જીવન અર્પણ કર એટલે આ મનુષ્ય ભવનો સમય છે એ આત્મહિત પાછળ લગાવી દે. એક ધ્યેય કરી નાખજો આ મનુષ્ય ભવમાં, તો અલ્પકાળમાં તારું ધ્યેય નિશ્ચિત થતા, અલ્પકાળમાં તારા આત્માનું હિત થવું કરવું થશે. પછી આગળ શું કરવું ને શું ન કરવું એ બધું તને સમજાઈ જશે. એક વખત જો તને અનુભૂતિ સુધી આત્મપ્રાપ્તિના ધ્યેયથી પહોંચવાનું બને, આગળ શું કરવું ને શું ન કરવું એ બધું તને સમજાઈ જશે, તને એ વિવેક પ્રગટ જશે. બાવન થયો ત્રેપન. નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન નગમે હવે વિચારીએ તો બહુ શરૂઆતથી કે નિવૃત્તિમય જીવનમાં પોતે રહ્યા છે. એમના પોતાના બેનશ્રીના સ્વાનુભવથી વિચારીએ તો શરૂઆતથી જીવન નિવૃત્તિમય રહ્યું છે નાની ઉંમરથી. એટલે કોઈ સાંસારિક પ્રવૃત્તિમાં પડ્યા નથી. હવે એવું જ્યાં બહારમાં નિવૃત્તિમય જીવન હોય ત્યાં કોઈ લૌકિક પ્રવૃત્તિનો પ્રકાર આવે તો એ અંતરબાહ્ય કોઈ રીતે પણ અનુકૂળ પડતો નથી. બારમાં પણ એ અનુકૂળ લાગતો નથી, અંતરંગ વૃત્તિને પણ એ અનુકૂળ લાગતો નથી. આમ છે, લોકો પ્રવૃત્તિના રસમાં ચડી જાય છે ને તો એને નિવૃત્તિ ફાવતી નથી. મુંબઈ જેવા ધમાલિયા શહેરમાં મિનિટ મિનિટનું કામ કામ મિનિટે મિનિટ કામમાં પસાર કરતા હોય એને એકદમ એમ કહો કે નાના ગામડામાં જઈને 15 દિવસ શાંતિથી રહ્યા હોય એને 15 દિવસ જ્યાં મારો ટાઈમ જતો નથી, મારે કરવું હું આખું દે, પણ કાંઈ ન કરવા માટે તો આને મોકલ્યો છે, હવે કરવાનો ક્યાં પ્રશ્ન છે? નિવૃત્તિ કોને કરી? પ્રવૃત્તિના રસવાળાને નિવૃત્તિ ફાવતી નથી. નિવૃત્તિનો જેને રસ છે એને નિવૃત્તિમય જીવન છે. ખરેખર તો જેને નિવૃત્તિનો રસ છે, પર પ્રવૃત્તિનો જેને રસ નથી એ પ્રકારના પરિણમનમાં જીવનમાં, એટલે એ પ્રકારના પરિણમનમાં પ્રવૃત્તિનો રસ છે એ પરિણામમાં સુવાતો નથી. અથવા પ્રવૃત્તિના રસમાં એને એમ લાગે કે આ બધું ઘણી માથાકૂટવાળું કામ છે, આટલી આકુલતા અને પાપના પરિણામ પ્રવૃત્તિ છે, બાહ્ય પ્રવૃત્તિ છે, બધા પાપના પરિણામ છે. એકલા પાપના પોટલા જ છે કે કાંઈ થોડું છૂટ થતું છે એમાં પ્રમાણિકતાથી કરે તો પણ એમાં કોઈ શુભ છે એ વાત રહેતી. નિવૃત્તિમય જીવનમાં અને એમાં પણ જેને આત્મહિત કરવું છે, પર પ્રવૃત્તિમાં નહીં રોકાતા, પર પદાર્થના વ્યવસાયમાં કાર્યમાં નહીં રોકાતા, જેને આત્મહિત કરવું છે એને પ્રવૃત્તિના ધાઉધામાં ને પાપના પરિણામ કોઈ રીતે અનુકૂળ પડતા નથી. એને નગમે, સહજ જ નગમે. કોઈ તર્ક કરે કે શું પર પદાર્થ આત્માને નડે છે પ્રવૃત્તિ કે નિવૃત્તિ જ્ઞાતા થઈ જાય ને? વાત તો બરાબર છે કે જ્ઞાતા થવામાં નો પ્રયત્ન એનો ચાલુ જ હોય છે. ભલે પ્રવૃત્તિ ન ગમતી હોય તો પણ પ્રવૃત્તિના પ્રવૃત્તિ સંબંધિત પર પદાર્થના આવાગમનનો અધિકાર કોઈ આત્માનો તો છે નહીં, એ જાણીને ને રાખીને વાત છે. અને જ્ઞાતા રહેવાના પ્રયત્નમાં રહીને વાત છે, છતાં જેટલો રાગ છે એ રાગની ભૂમિકામાં પણ મોક્ષ માર્ગી જીવને વિવેક હોય છે એટલી વાત છે. જ્ઞાતા ન રહેવું અને પ્રવૃત્તિ નિવૃત્તિમાં ઇષ્ટ અનિષ્ટ પણ કરવું એ અપેક્ષાથી અહીંયા વાત ચાલતી નથી. જ્ઞાતા રહેવાના પ્રયત્ન સહિત પછી જેટલો રાગ છે એમાં પણ વિવેક એ કરે છે કે નિવૃત્તિ નહો, નિવૃત્તિ હો અને પ્રવૃત્તિ નહો, આમ વાત છે. અને જેનું જીવન જ એ રીતે નિવૃત્તિમય હોય, આત્માના લક્ષ્ય જેનું જીવન જ નિવૃત્તિમય હોય, હવે એમનો પોતાનો આપણે વિચાર કરીએ કે જેનું શરૂઆતથી જ આત્માના લક્ષ્ય નિવૃત્તિમય જીવન હોય, એને પ્રવૃત્તિવાળું જીવન ગમતું નથી. જરા પણ પ્રવૃત્તિવાળું જીવન એ પ્રકારનો રાગમાં એને રસ આવતો નથી, ન ગમે એટલે એમાં એને રસ આવતો નથી, રસ પણ ભજે છે એમાં. કે ત્યાં સુધી કે શરીરનો રોગ મટવો હોય તો મટે, પોતા ઉપર લીધું. શરીરને સારા રાખવાની પ્રયોજન પણ બોજારૂપ લાગે છે. આમાં શું લેવું છે, થોડોક મર્મ છે કે કોઈ પણ મોક્ષમાર્ગી જીવ છે એ મોક્ષ માર્ગના નિરુપાધિક પરિણામમાં પરિણમે છે. મોક્ષ માર્ગના નિરુપાધિક પરિણામમાં પરિણમતા નિરુપાધિક સ્વભાવને એ વેદે છે, અને નિરુપાધિક સ્વભાવ એ એની રુચિનો વિષય છે. હવે જેને નિરુપાધિક સ્વભાવની રુચિ છે ને એમાં જે તન્મય થઈને પરિણમે છે ને એવું જેનું જીવન થઈ ગયું છે, એને સ્વઉપાધિક પરિણામ ક્યાંથી ફાવે? કેમ કે એ તો એક બોજો છે. ઉપાધિ એ પરિણામ ઉપરનો બોજો છે. તો ક્યાં સુધી એ વાત કરે છે કે આ શરીરને રોગ મટાડવા માટે કાંઈ પ્રવૃત્તિ કરવી, એટલો પણ પરિણામમાં બોજો ઉપાડવો એમને રૂચતો નથી. હમણાં તો એ પ્રકરણ ચાલે છે એટલે એ ખ્યાલ આવ્યો, આગળ પાછળનો ખ્યાલ નહોતો. ઘણા વખતથી તબિયત નાદુરસ્ત હોવા છતાં એ કાંઈ નહીં, હજી એ ડાક્ટરને દવાની વાતની સંમતિ આપતા નથી. દવા નહીં, ડાક્ટર એમ શરીરનું થવું હોય તેમ થાય. થોડીક ચર્ચા કરીએ તો એમ કે શરીરનું થવું હોય એમ થાય, ભલે પડે તો પડે, એમાં શું, પણ ઉપાધિ કરવી નથી. આમ છે, પોતાને કરવી નથી ને બીજા કરે તો સંમત કરતા નથી. આમ છે, આ વર્તમાન પરિસ્થિતિ છે. શરીરનો રોગ મટવો હોય તો મટે, પણ આત્માને માટે, પણ તેને માટે એટલે શરીરને માટે આત્માને પ્રવૃત્તિ ન ગમે. ભલે રોગ મટવો હોય તો મટે અને ન મટવો હોય તો ન મટે. કેમ કે એ વાત નિશ્ચિત છે કે અશાતાનો ઉદય પૂર્વકર્મ અનુસાર એને કારણે આવ્યો છે, એની મુદત લઈને આવ્યો છે, એની મુદત લઈ પૂરી થઈ જશે. એમાં પોતે પોતાની શક્તિથી અંદરમાં રહી શકે તો એને રોગનો કાંઈ વાંધો નથી. દવા કરવાના પરિણામ તો એને રાગની દવાના પરિણામ છે. ખરેખર તો રાગ વારંવાર ઊભો થાય છે એ ન થવો જોઈએ, કેમ કે એ પણ બોજો છે. દવાના પરિણામે બોજો છે અને શરીરના રાગની અશાતા પ્રત્યેના લક્ષવાળા પરિણામ પણ બોજો છે. તેને માટે એટલે શરીરને માટે પ્રવૃત્તિ ન ગમે, રોગ મટવો હોય તો મટે ને ન મટવો હોય તો ભલે ન મટે, એમ કેવું છે. ભલે રહે કે ભલે જાય, પણ પ્રવૃત્તિનો બોજો એ પરિણામ ઉઠાવવા માંગતું નથી. શરીરને ઠીક કરવા માટે ભલે પ્રવૃત્તિ કરવી પડે, પણ શરીર ઠીક હોય તો પછી વાંધો નહીં. શરીર આદ્ય ખલુ ધર્મ સાધનમ, એ શાસ્ત્રનો આધાર લે છે. ભાઈ, એક કહેવા પૂરતી વાત છે, એનો અર્થ સીધે સીધો શબ્દ પ્રમાણે છે, એટલી વાત છે. આ તો બિલકુલ એમણે પોતા ઉપર લીધું છે. આ તો એકદમ પોતા ઉપર જ ઉતાર્યું છે. નિવૃત્તિમય જીવન અને પ્રવૃત્તિમય જીવન બે વાત લીધી છે. એમાં શરીરને રોગ મટાડવાની પ્રવૃત્તિ સુદ્ધા અંતર નિવૃત્તિના રસમાં પોસાતી નથી. અંતર નિવૃત્તિ એટલે આત્માની પ્રવૃત્તિ છે. ત્યાં બહારથી નિવૃત્ત થયો એને અંતરમાંથી ને અંતરંગથી નિવૃત્તિ થઈ ગઈ. એમ કે આત્માની પ્રવૃત્તિનો રસ છે, બાહ્યની નિવૃત્તિનો રસ છે. શરીરનું થાવું હોય તે થાવ, પણ એ પ્રવૃત્તિ રૂચતી નથી, એ પ્રવૃત્તિ ગમતી નથી. બહારનું કાર્ય ઉપાધિ લાગે રૂચે નહીં. બહારનું જે કાંઈ કાર્ય છે બોજારૂપ લાગે છે, ઉપાધિ લાગે છે એટલે બોજો લાગે છે, એ જરા પણ રૂચતું નથી. જેમ કોઈની પાસે પરાણે પરાણે કામ કરાવો તો એ કામમાં કઈ શુક્રવાર થાય નહીં. એમ કહે છે કે નહીં, એને પરાણે પરાણે કામ કરેલું એમાં શું ભલી વાર હોય. હવે રોતો રોતો તો જાતો તો આમ નહીં થાય, મારાથી આમ નહીં થાય, હું આમ નહીં કર્યું હતું, નહીં એ કામ શું સફળ કરીને લાવે. એમ જેને અંતરંગમાં સ્વરૂપની પ્રવૃત્તિનો રસ વધેલો છે એને શરીરની પ્રવૃત્તિ, શરીરના કારણે કરતી પ્રવૃત્તિ એ પણ એને ઉપાધિ રૂપ લાગે. ખાવું ઉપાધિ છે એટલે ખાવાના પરિણામમાં ઉપાધિ લાગે. એક વાર ફુગાની અહીંયા સોનગઢમાં સવારના પ્રવચનમાંથી આવીને ધ્યાનમાં બેસી ગયા, રૂમ બંધ કર્યો, ગુલાબ બને ત્યાં ઉતરતા જમવાનો વખત થયો પણ કઈ રૂમ ખુલી નહીં. પા કલાક, અડધી કલાક, પોણી કલાક લેખ્યું પણ હવે કઈ રૂમ ખુલી નહીં. એટલે અવાજ માર્યો, જમવાનો વખત થયો છે, જમવાનો વખત થઈ ગયો છે, લાવ્યા જમવા. શું કઈ કોઈ હામું જોવે છે, કઈ વાત કરે, કઈ નું જોઈએ. એમને મૂંગા મૂંગા જમતા હતા, કઈ એકાદ રોટલી ખાધી, અડધી રોટલી ખાધી, હાથ ધોઈ નહીં ખાતા. હવે ગભરાઈ ગયા, આમ કેમ કર્યું, નથી ભાત લીધા, બીજી રોટલી ખાધી નથી. ક્યાં હો ગયા, ક્યાં હો ગયા, ક્યાં હો ગયા, એમ કરવા માંડ્યા. બધા કુછ નહીં, કુછ નહીં ખાને મેં દિલ નહીં લગતા. એ ઉભા થઈને રવાના એ તો પછી દસોડામાં થઈ છે. જમવું એ ઉપાધિ લાગે, એ નિવૃત્તિનો રસ ઓછો. બહારનું કાંઈ બધું ઉપાધિ લાગે, રૂચે નહીં, એમાં એ ધ્યાનનો વિષય તો એવો જ છે. ધ્યાનમાં ઉતર્યા પછી એને કોઈ દખલ ફાવે નહીં. એ જમવાનો વખત થઈ ગયો હોય તો ભલે થઈ ગયો, એ આત્મા ક્યાં જમે છે એને પણ એનું જ્ઞાન તો જુદું રહે છે. એ કોઈ ખોરાકમાં ને શરીરમાં જ વ્યાપતું નથી, શરીર એકવાર ખોખું થઈ જાય છે, ખાલી ખોખું થઈ જાય છે. શ્રીમદજી લખે છે ને કે કોક વાર તો, ઘણી વાર લખ્યું છે, ઘણી વાર તો અમે દેહધારી છીએ કે કેમ એ માંડ માંડ યાદ કરીએ ત્યારે ખ્યાલમાં આવે છે કે અમે દેહધારી છીએ. કેટલો અંદરમાં આત્મા મય પણે ચૈતન રસનું જીવન છે. સાધારણ પ્રાણી તો એનો અનુમાન ને અંદાજ કરી શકે એવું છે. 53 નંબર છે એ લગભગ પોતાની દશા ઉપર એમણે એ વાત નીકળી ગઈ છે. 54 અનુકૂળતામાં નથી સમજતો તો ભાઈ હવે પ્રતિકૂળતામાં તો સમજ શું કેમ છે કે અનુકૂળતા એટલે શું કે બહુભાગ કાર્યો એની ઈચ્છા અનુસાર થાય એને લોકો અનુકૂળતા કહે છે. શું બહુભાગ કાર્યો ઈચ્છા અનુસાર થાય, દૂધ જોઈએ ત્યારે દૂધ મળે ને પાણી જોઈએ ત્યારે પાણી મળે, ઈચ્છા અનુસાર પુણ્યનો સંયોગ હોય ત્યારે જીવને, સંસારી જીવને એ પુણ્યના પરિણામનો અને પુણ્યના ફળના ભોગવતાનો રસ ચડી જાય છે અને એ રસ આડે એને વસ્તુનું સ્વરૂપ જડ ચેતન ભિન્ન ભિન્ન છે એ સમજવાનો એને વિચાર આવતો નથી. કેમ અનુકૂળતામાં ન સમજો કે ઈચ્છા થઈ ને એ પ્રમાણે કાર્ય થયું, હવે મારી ઈચ્છાને આધીન જ કાર્ય થયું એવું એને લાગે છે. વેપાર કર્યો, પૈસા કમાવાની ઈચ્છા હતી ને પૈસા કમાઈ ગયો, એને એમ થયું મારી હોશિયારી જોઈ તમે. આ બધું હું હતો તે થયું, રતનસિંહભાઈને કાંઈ ખબર પડે નહીં, બધા એમ કે પ્રાણભાઈ કરતા હતા. બુદ્ધિ બધી એમની, એકના પૈસા હોય એકની બુદ્ધિ હોય એવું બધું હોય છે ને. પૈસા ને બુદ્ધિ બે મળીને કામ કરે કે ન કરે, કઈ વાતમાં માલ છે, કઈ વાતમાં માલ છે. એ અનુકૂળતામાં એને સમજાતું નથી. ઈચ્છા અનુસાર કાર્ય થાય છે ત્યારે ભિન્ન પદાર્થનું ભિન્નપણું સમજવાનું એને સૂઝતું નથી કે આ જુદું છે ને મારા આધીન થઈ શકતું નથી એવું એને. પરની ઈચ્છાના રસમાં ચડેલા જીવને એ સૂઝતું નથી. એટલે એમ કહે છે કે ત્યારે તો તું ન સમજો, તને પર પદાર્થના જગતના કાર્યોના અને અનુકૂળતાના રસ ચડી ગયા હતા ત્યારે તો તને સમજાણું નહીં અને તું ન સમજો. અનુકૂળતામાં નથી સમજતો તું તો હવે ભાઈ પ્રતિકૂળતામાં તો સમજ. એમ કેમ કહ્યું કે પ્રતિકૂળતામાં તો ચોખ્ખી વાત છે કે તને ઈચ્છા થાય છે પણ સામે કામ થતું નથી અને તને એમ લાગે છે કે મારું આ આમ કેમ આ કેમ થતું નથી. નાનો ભાઈ છે, પહેલા કીધું માનતો હતો ને હવે શું કરવા નથી માનતો. માનતો તો તેથી તને એમ હતું કે મારો અધિકાર છે ને એટલે માનતો હતો, હવે નથી માનતો. કેમ નથી માનતો? અસમાધાન થાય પણ ભાઈ એ સ્વતંત્ર જ રહ્યું. એ સ્વતંત્ર છે, તારે આધીન નથી. માનતો તો તેલીએ તારે આધીન નહોતો, ન માને પણ તેદી પણ તારે આધીન છે નહીં, પણ તેદી તને સમજાય એવો પ્રસંગ નહોતો. હવે પ્રતિકૂળતા તને લાગે છે તો તું પ્રતિકૂળતામાં પ્રતિકૂળતા સંબંધી વિચાર છોડી દે, પણ પદાર્થની સ્વતંત્રતાને સમજ એમ કેવું છે. પ્રતિકૂળતામાં પ્રતિકૂળતાનો વિચાર છોડી દે કે આ મને અનુકૂળ પડતું નથી, આ મારાથી વિરુદ્ધ જાય છે, પણ એની સ્વતંત્રતાનો તું વિચાર કર કે એ પણ સ્વતંત્ર પદાર્થ છે, સ્વતંત્ર દ્રવ્ય છે, સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, એની સ્વતંત્રતા સમજતા તને કોઈ અસમાધાનનો પ્રકાર રહેશે. ભાઈ હવે પ્રતિકૂળતામાં તો સમજ કોઈ રીતે એટલે યથાર્થ પ્રકારે એમ છે. જે તે પ્રતિકૂળતાનો પ્રસંગ ઉભો થયો હોય એમાં વસ્તુના વિજ્ઞાન અનુસાર, વસ્તુના સ્વરૂપ અનુસાર તું જ્ઞાન કરીને સમજ. કોઈ રીતે સમજ એટલે એમ નહીં દ્વેષ લાવવો કે હવે મારું ધાર્યું થતું નથી એટલે હું ત્યાગ કરું છું, મારી ઈચ્છાને આધીન નથી માટે હું છોડી દઉં છું, એ પ્રકારને વસ્તુના સ્વરૂપને સમજીને, ભિન્નતા સમજીને કોઈ પણ રીતે તો આત્મા બાજુ વળ. અને વૈરાગ્ય લાવી આત્મામાં જા. વૈરાગ્ય એટલે પરપદાર્થની અપેક્ષા છોડીને. પરપદાર્થની અપેક્ષાવાળા પરિણામ એ અવૈરાગ્યના પરિણામ છે. પરપદાર્થની અપેક્ષા પ્રાપ્તિ મેળવવાના પરિણામ, પરપદાર્થની અભિલાષાના આશાના પરિણામ એમાં વૈરાગ્યનો અભાવ છે. પદાર્થોને ભિન્ન જાણીને, પરપદાર્થની ભિન્નતા જાણીને એની અપેક્ષા બુદ્ધિ છોડ. વૈરાગ લાવવો એનો અર્થ એમ છે. વૈરાગ લાવવો એટલે મારું ધાર્યું થતું નથી માટે એના પ્રત્યે દ્વેષ ગર્ભિત ઉપેક્ષા થાય એને અહીંયા વૈરાગ કહેતા. યથાર્થ સમજણ કરીને, પદાર્થની અપેક્ષા છોડીને. અપેક્ષા એટલા માટે છોડાવે છે કે એ પરપદાર્થમાં આત્માને સુખે નથી અને એ પરપદાર્થમાં આત્માને દુખે નથી. પરપદાર્થ આત્માને સુખકારક નથી કે દુઃખકારક પણ નથી. જો એ દુઃખનું કે સુખનું કરનારું નથી તો પછી એની અપેક્ષા સા વાસ્તે, કોણ સા કારણે, એ પ્રશ્ન રહેતો નથી. યથાર્થ સમજણમાં એ પ્રકારના સુખ દુઃખની નું જ્ઞાન જ્યાં ફરી જાય છે ત્યારે એને જે વૈરાગ છે એના ભિન્ન પદાર્થનું જ્ઞાનનું જ્ઞેય તરીકે ભિન્ન રહે છે એનો સાચો વૈરાગ છે. એના પ્રત્યેની સુખની અપેક્ષા રહેતી નથી એવો વૈરાગ લાવી અને તું આત્મામાં જા. પરપદાર્થની રૂચિના, પરપદાર્થની અપેક્ષાના પરિણામને છોડીને તું આત્મામાં પરિણામને લગા. પરિણામ કાર્ય તો જરૂર કરશે, હવે જો પરથી તું નિવૃત્તિ કર એ પરિણામમાં તો સ્વની પ્રવૃત્તિનો અવકાશ થાય. પરપદાર્થની અપેક્ષાવાળા જે પરિણામ છે તેવા ને તેવા સુખ બુદ્ધિએ રહે અને એને સ્વરૂપમાં આત્મામાં પણ જવાનું થાય. એ વાત કઈ રીતે બને કે કોઈ રીતે બની શકે એવું? સુખ આત્મામાં છે અને સુખ પરપદાર્થમાં નથી. આમ એક સાથે છે કે નહીં? સુખ આત્મામાં છે અને સુખ પર પદાર્થમાં નથી, એવી જે સમજ છે, અહીંયા સમજ શબ્દ લીધો છે, એવી જે સમજ છે એમાં પર પદાર્થની ઉપેક્ષા છે અને આત્મા બાજુ વળવાનું એમાં કારણ છે, એ સમજમાં કારણ છે. જ્યાં સુધી પર પદાર્થમાં અનુકૂળતા અને સુખની સમજ છે, એ નિર્ણય છે, એ નિશ્ચય છે, ત્યાં સુધી કોઈ રીતે આત્મામાં ઉપયોગ જાય, આત્મામાં જાય એટલે આત્મામાં ઉપયોગ જાય એવું કોઈ રીતે ઉપયોગમાં સામર્થ હોઈ શકે નહીં. એ આત્માના ઉપયોગમાં સામર્થ જ હોતું નથી, જઈ શકે જ નહીં, કરી શકે જ નહીં. ભલે સમજમાં પછી વિચારમાં ઉપલબ્ધ દ્રષ્ટિએ એમ આવે કે ઉપયોગ તો આત્મામાં વાળવા જેવો છે, જ્ઞાનને આત્મામાં વાળવા જેવું છે, કોઈ રીતે આત્મામાં એ વળી શકે નહીં. 55 ચૈતન્યની ભાવના કદી નિષ્ફળ જતી નથી, સફળ જ થાય છે. આગળ થોડી લઈ લીધું છે 21 નંબરમાં. ચૈતન્યની ભાવના, ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ચૈતન્યની ભાવના પાઠ પાને છે. ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના, આત્માને પરિણમેલી છે અને આત્મામાંથી પરિણમેલી છે એમ ત્યાં લીધું છે. અહીંયા આત્મ પ્રાપ્તિની ભાવના કઈ, એ ભાવના કેવી છે કે તે આત્મ પ્રાપ્તિની ભાવના છે. ચૈતન્યની ભાવના છે એટલે આત્મ પ્રાપ્તિની ભાવના છે, તે કદી નિષ્ફળ જતી નથી. એવી ભાવના સાચી ભાવના હોય છે, અથવા આ એક જ ભાવના હોય છે, બીજી ભાવના હોતી નથી. યથાર્થ પ્રકારે ઉત્પન્ન થયેલી હોય, અયથાર્થ પ્રકારે એટલે રાગ દ્વેષમાંથી ઉત્પન્ન થયેલી ન હોય, એમ એ બધો વિષય ત્યાં વિસ્તારથી લીધો છે. એવી ભાવના કદી નિષ્ફળ જતી નથી, એટલે કે એને ચૈતન્ય સ્વભાવના અનુભવ થાય, એને એને ચૈતન્યની પ્રાપ્તિ કહે છે, અનુભવને પ્રાપ્તિ ગણવામાં આવે છે. એવી સ્વરૂપની પ્રાપ્તિ, એ સંબંધીમાં એને નિષ્ફળતા થાય એવું કદી બનતું નથી. કદી બનતું નથી એટલે ત્રણેય કાળે બનતું નથી એમ બન્યું છે. ભાવનામાં એટલું તો એની સ્પેસિફિકેશન ચોક્કસતા લેવી પડે છે કે એ ભાવના યથાર્થ હોવી જોઈએ, ખરી હોવી જોઈએ, અથવા આ એક જ ભાવના હોવી જોઈએ અને બીજી ભાવના ન હોવી જોઈએ. અમને આત્માની પણ ભાવના છે અને અમને બહારની અનુકૂળતાઓમાં રહેવાની પણ ભાવના આ જીવન પર્યંત અને ભવે ભવમાં ક્યાંય પણ પ્રતિકૂળતા ન થાય તો સારું. ઠીક, પછી અમે અનુકૂળતામાં તો આત્માને જ ભાવ્યા કરશું, બીજું કાંઈ કરશું. ઠીક, સારું ને કે છે કે ભાઈ તને ચૈતન્યની ભાવના નથી, તને જળની અનુકૂળતાઓની ભાવના છે અને એ જ તારો આત્મા છે. ખરેખર તો જે ભાવનાનો વિષય છે ને એ જ આત્મા છે, એને આત્મા થઈ પડે છે, પછી બીજી વાત બધી એનાથી હેઠ રહે છે. એટલે ખરેખર કોઈ એમાં આત્મ પ્રાપ્તિની ભાવના છે એ વાત રહેતી નથી. બીજો વિચાર આવે કે જીવને અંદરમાં એમ પૂછવું કે હવે તારે ભાવના શેની છે, આ અનુકૂળતાઓની તને ભાવના છે કે તને આત્માની ભાવના છે, નક્કી કરતો તારે શું જોઈએ. એક જ્ઞાનમાં બે તરવાર રહેશે નહીં, આ વાત ચોખ્ખી છે. આય જોઈએ ને આય જોઈએ, આમાં દૂધમાં ને દહીંમાં બેમાં પગરી એવું આપણે વિચારીએ છીએ કે ભાવના તો બધા અહીંયા આવે છે, કઈ ભાવના વગર આવે છે એમ પ્રશ્ન થાય, અને શું અમે કઈ ભાવના વગર આવીએ છીએ માણસ ને એમ પ્રશ્ન. કઈ દેખાડવાનો કે દેખાવ કરવાનો એ કોઈ વિષય થોડો છે, એ તો અંતરંગનો વિષય છે. કે જો ચૈતન્ય ભાવના હોય, યથાર્થ ભાવના હોય, ખરી ભાવના હોય, તો જ્ઞાની કહે છે કે અમારી ખાતરી છે કે એ કદી નિષ્ફળ જતી, આ અમારી ખાતરીનો વિષય છે, અમારા અનુભવથી અમારી ખાતરી આપીએ છીએ. અમને પણ એક વાર એવી ભાવના થઈ, એ ભાવનાને અમે સ્મૃતિમાં લઈએ છીએ, વિચારમાં જ્ઞાનમાં લઈએ છીએ, તો અમને એમ લાગે છે કે જો આવી ભાવના કોઈ પણ જીવને થાય તો એ નિષ્ફળ જાય એ વાત સંભવિત નથી, શક્ય નથી, એ હું સ્પષ્ટ પોતાના અનુભવથી એ કહી શકે છે. પોતાને માટે જે અનુભવમાંથી આવી એ ત્રણેય કાળના જીવો માટે કહી શકે છે. જેમ સર્વજ્ઞ કેવડી ત્રણ કાળની વાત કરી શકે, એમ જેને કેવળ જ્ઞાન સ્વભાવનો અનુભવ થયો એ ત્રણ કાળની વાત કરી શકે છે. એમાં કેવળીના વચનમાં અને આ વચનમાં કિંચિત માત્ર ફેર પડે એવું હતું નથી, એવું તો ઘણી વાતો કરી કહી શકે છે. કદી નિષ્ફળ જતી નથી, સફળ જ થાય છે. બે ન્યા પણ જો લીધો છે, નિષ્ફળ જતી નથી અને સફળ જ થાય છે. ભલે થોડો વખત લાગે, કદાચ એ ભાવનાના કાળમાં પુરુષાર્થની ઉગ્રતા નહીં આવી હોય તો મંદ પુરુષાર્થને લઈને કદાચ થોડો સમય જશે તો તે ક્ષમ્ય છે. થોડો કાળ લાગે તો એ કાંઈ અક્ષમ્ય નથી, એ તો ક્ષમ્ય છે. પણ ભાવના જળની ને પૂતગળની એ અક્ષમ્ય છે, એ તો તને અનંત ભવભ્રમણમાં લઈ જશે. એવી પરિસ્થિતિ આવશે કે વિચાર અને વિવેક, આત્માના હિત સંબંધીનો વિચાર અને વિવેક એ અવસર પણ રહેશે નહીં, એ પરિસ્થિતિ આવે છે. તેથી ભાવનામાં, યથાર્થ ભાવનામાં કદાચ થોડો કાળ લાગે તો ભલે લાગે, પણ ભાવના સફળ થાય જ, આ વાત ચોક્કસ છે, આ વાત અખર છે. એ તો લીધું છે ત્યાં તો, કે 14 બ્રહ્માંડને ફરવું પડે એ આગળ કહી ગયા છે. તો તેની તે વાત છે કે કોઈ પણ ખરા આત્માર્થી જીવની આત્મપ્રાપ્તિની યથાર્થ ખરી ભાવના ઉત્પન્ન થાય અને એને આત્મપ્રાપ્તિ ન થાય તો 14 બ્રહ્માંડને ફરવું પડે અને કાં તો એના દ્રવ્યનો નાશ થાય. બે વાત દીધી છે, દ્રવ્યનો નાશ થાય અથવા 14 બ્રહ્માંડને ફરવું પડે, આ પરિસ્થિતિ ઊભી થાય. તેથી એવું તો કદી બનતું નથી. ભાવના સફળ થાય થાય ને થાય જ. આ વિષય આ ગ્રંથની અંદર બહુ સુંદર રીતે આવ્યો છે, અતિ સુંદર રીતે આવ્યો છે. અને મુમુક્ષુના વર્તમાન પ્રયોજનનો હોવાથી મુમુક્ષુજીને ઘણો કાર્યકારી ને ઘણો ઉપકારી છે. ગમે તેમ કરીને તું અન્ય ભાવના છોડીને એક સ્વરૂપની ભાવનામાં આવી જાને, આમ કહેશે. જેમ શાસ્ત્રમાં પ્રસિદ્ધપણે એમ કહ્યું કે એક વખત તું સમ્યક દર્શન પર્યંત આવ, તારો મોક્ષ અવશ્ય થશે. સમ્યક દર્શનની વાત તને કદાચ બહુ ઊંચીને અઘરી લાગે. અહીંયા એમ કહે છે કે ભાવનામાં તું જળની ભાવનામાં ઉભો છો, તે છોડીને એકવાર સ્વરૂપની ભાવનામાં આવને યથાર્થપણે અમે તને ખાતરી આપીએ છીએ કે તને સમ્યક દર્શન થશે. એટલે કે અમે તને ખાતરી આપીએ છીએ કે તારો મોક્ષ થશે, થશે ને થશે, એમ થઈ ગયું. આમાં રુચિ સહિત હોય છે, ભાવના રુચિ સહિત હોય છે, પણ રુચિમાં ઘણા નથી સમજી શકતા. ભાવનાને સમજી શકે છે, થોડો ફરક છે બે વચ્ચે. રુચિ એવી છે કે થોડો સૂક્ષ્મ પર્યાય છે રુચિનો, અને એક મિઠાત મંદ થતા શ્રદ્ધા ગુણમાં ના પરિણામમાં ઉપજતો ફેરફાર છે. જ્યારે ભાવનામાં તો જ્ઞાન ચારિત્ર ગુણનું પરિણમન, જ્ઞાનનું પરિણમન, પુરુષાર્થનું પરિણમન, રુચિનું પરિણમન, સમગ્ર પરિણમન એક સાથે સમજાવવું છે.
જય અમૃતમાં.